ఫలితం ఫలితం ముండ దశన విహీనం జాతం తుండం వృద్ధోయాతి గృహీత్వా దండం తదపి నముంచాత్యాశా పిండం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. આજે હવે 11મા શ્લોકમાં અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતે ગૃહીત્વા દંડમ તદપિન મુંચત્યાશા પિંડમ. આગલા પ્રવચનમાં આપણે સાંભળ્યું કે આ સંસાર છે એ સ્વપ્ન જેવો છે, આ સંસાર અતિશય વિચિત્ર છે અને આ સંસાર અસાર છે એવું શંકરાચાર્યજી મહારાજે કસ્તે કાંતા કસ્ત્વમ એ બે શ્લોકોમાં કહ્યું કે સંસાર સ્વપ્ન જેવો છે, સંસાર અતિશય વિચિત્ર છે અને સંસાર અસાર છે. અસાર એટલે એમાં કંઈ સાર મળે નહીં. એવા સંસારમાંથી આસક્તિ છૂટતી નથી અને આ જીવ ભગવાનનું ભજન કરતો નથી. સમજવાની વાત એ છે કે બાળકને આ વસ્તુ ન સમજાય એ સ્વાભાવિક છે કે સંસાર અસાર છે એ બાળકને ન સમજાય, સ્વપ્ન જેવો છે, વિચિત્ર છે, બાળકને શું ખબર પડે, કારણ કે એની કાચી ઉંમર છે, સમજ જ નથી. તો યુવાનને પણ ન સમજાય, જેની યુવાની છે એને પણ આ સંસાર ન સમજાય એ બહુ સ્વાભાવિક છે, કારણ કે એને હજી સંસારનો કોઈ અનુભવ જ નથી. એને સંસારના કોઈ જી બહુ જ કડવા અનુભવ થયા નથી. સંસારના બધા પ્રસંગોમાંથી એ પસાર થયો નથી. એટલે ગમે તેટલું એને સમજાવવામાં આવે તો પણ યુવાની ઉંમરમાં એમ થાય જ નહીં કે સંસાર અસાર છે કે સંસાર કડવો છે. એટલે યુવાનનો પણ બહુ ધોખો ન થાય, બાળકનો પણ ધોખો ન થાય. પરંતુ જે વૃદ્ધ થયા છે, જેને સંસારના બધા કડવા અનુભવો, સારા માઠા પ્રસંગો અનુભવ્યા છે, એવા વૃદ્ધ પુરુષને પણ સંસારના અનુભવ છતાં સંસારની આસક્તિ નથી છૂટતી એ બહુ જ વિચિત્ર બાબત છે. એ વાત શંકરાચાર્યજી અહીંયા જોડે છે કે અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ. અંગમ ગલિતમ, અંગ એટલે શરીર ગળી ગયું છે, સાવ હાડકાનો માળો થઈ ગયો છે. અંગમ ગલિતમ, પલિતમ મુંડમ, માથા ઉપર પડ્યા એટલે ધોળા વાળ આવી ગયા, ખોપડું ધોળું થઈ ગયું. દશન વિહીન, દશન એટલે દાંત, દાંત વગરનું મોઢું થઈ ગયું. વૃદ્ધો યાતિ, ઘરડો થઈ ગયો એટલો કરોડરજ્જુ નબળી પડી ગઈ, ટટાર ઊભો રહી શકતો નથી, લાકડીનો ટેકો હાથમાં આવી ગયો, વૃદ્ધો યાતિ ગૃહિત્વા એટલે ગ્રહણ કરીને, દંડમ એટલે લાકડી, લાકડીને ટેકે ચાલે છે, આવું ગઢપણ આવી ગયું તો પણ, તદપિને મુંચત ચાશા પિંડમ, તોય પણ આશા અને તૃષ્ણા સંસારની વાસના એનો જે પિંડ છે એ છૂટતો નથી. આ વાત શંકરાચાર્યજીએ કરી છે. ગરડા હોય તે વિચારી શકે વધારે. આવું કેમ થતું હશે? તો થોડી બહુ મજાની ભૂમિકા જેવી વાત સમજવા જેવી છે. ત્રણ પ્રકારના લોકો સમાજમાં છે. બુદ્ધ પુરુષો, પ્રબુદ્ધ પુરુષો અને અબુદ્ધ પુરુષો. બુદ્ધ, પ્રબુદ્ધ અને અબુદ્ધ ત્રણ પ્રકારના લોકો સમાજમાં છે. પહેલો પ્રકાર છે એ બુદ્ધ પુરુષ. બુદ્ધ એટલે સમજદાર માણસ. અહીંયા બુદ્ધનો અર્થ સમજદાર માણસ, બુદ્ધિશાળી. એવો એક પ્રકાર છે સમાજમાં. એ લોકો કેવા છે? કોને કહેવાય બુદ્ધ, કોને કહેવાય સમજદાર? કે એને સહેજ સંસારનો કડવો અનુભવ થાય, સહેજ એને ટોકર લાગે, તરત જાગી જાય, ડચકારો ઇનપ. આ સમજદાર પુરુષો છે. એને વારે વારે કશું કેવું ન પડે. સેજ જગાડો તોય જાગી જાય, સેજ ઠોકર લાગે ને જાગી જાય. ઘણા સૂતા હોય ત્યારે તમે જુઓ છો ને કે સેજ હજી તમે અડો ત્યાં જ જાગી જાય. એમ સમાજમાં પણ એવા લોકો છે કે જે સેજ કડવો અનુભવ થાય, જ્યાં જ્યાં એને માથું ભટકાય એટલે જાગી જાય, એ માર્ગેથી પાછો જ વળી જાય. વાલિયા લૂંટારો, લોકોને, મુસાફરોને લૂંટીને ધન ભેળું કરે અને જીવનનો નિર્વાહ કરે. એનો રોજબરોજનો ધંધો થઈ ગયો. એમાં એકવાર નારદજી ત્યાં આવી ચડ્યા અને નારદજીને વાલિયા લૂંટારાએ પડકાર્યા. સાધુ પુરુષોને મુકતો નહોતો, એની પાસે જે હોય એ લૂંટી લેવા. એટલે નારદજીને કહ્યું, તમારી પાસે જે હોય તે આપી દો, મારપીટ કરતો નથી સાધુ જાણીને, નહીતર માર્યા વગર હું લેતો નથી, મારે મહેનત તો કરવી જ જોઈએ, મહેનત વગર હું અમે ખાતા નથી. નારદજી કે, મારી પાસે જે છે એ મારે તને આપી જ દેવું છે અને આપવા માટે જ આવ્યો છે. પણ પહેલા મને તું એક વાત બતાવ કે તું આ બધું લોકો અહીંથી નીકળે એ બધાનો ધન સંપત્તિ લૂંટીને તું ભેળી કરે પછી એનું શું કરે છે તું? મહારાજ, હવે એનું શું કરવાનું હોય? મોટો પરિવાર છે, પરિવારમાં આપ્યા બૈરા છોકરા ઘરડા મા બાપ બધા છે, તો બધા એનું ગુજરાન કરવા માટે હું આપી દઉં ઘરે. બહુ સરસ, તું પરિવારને આ બધું પાપ કરીને, અધર્મ કરીને, હિંસા કરીને ધન ભેળવે છે અને ઘરમાં આપે છે, તો એ ઘરના બધા સભ્યો તારા આ પાપમાં ભાગીદાર તો ખરા ને? એમાં પૂછવાનું હોય મહારાજ? એ આમાંથી જીવે છે, ગુજરાન કરે છે, તો એમાં ભાગીદાર તો હોય જ ને બધા? તો કે એમ તું માને છે, પણ ખરેખર એ લોકો આમાં ભાગીદાર હોવાનું સ્વીકારે છે? કેમ તું પાકું કરી લે, પછી મારી પાસે જે છે એ મારે તને આપી દેવું છે, મારી પાસે બહુ જ છે. તો એના માટે તું ઘરે જઈને પૂછ્યા હોય એટલે મારે તમારે ભાગી જવું છે, મારે છટકવું નથી. એવું હોય તો તું મને આ વૃક્ષ સાથે, થડ સાથે મને બાંધી દે. અને નારદજીને વાલિયા લૂંટારે દોરડાથી મુશ્કેટાટ બંને હાથ પગ આખું શરીર વીંટીને બાંધી દીધું, અને વાલીઓ પોતાને ઘરે આવ્યો. કથા જાણીતી છે, લાંબુ કરતા નથી. બધા ઘરના સભ્યોને એક પછી એક પૂછ્યું, માતા પિતા પત્ની બાળકો, કે હું આ તમને લૂંટીને હત્યા કરીને પૈસો લાવું છું, તમે ખાઈ પીને મજા કરો છો, ઉજાગરા મારે છો, જીવના જોખમે જપાજપી મારે કરવાની છે, લેરા તમે ઘેરે બેઠા બેઠા કરો છો, અને કેમ પૈસો આવે છે એ આ રીતે મળે છે, તો તમે મારા પાપમાં ભાગીદાર તો ખરા ને? તો ના રે ભાઈ, અમે ક્યાં તને કહીએ છીએ કે તું લૂંટફાટ કર. મા બાપે કહ્યું કે અમે તને પાળી પોષીને મોટો કર્યો, હવે તારે ઘડપણ પાળવું એ તારી ફરજ છે. પત્ની કે તમે મને પરણીને લાવ્યો છો, થોડી કે માર્કેટમાં જ વેચાતી લાવ્યો છો. છોકરાઓ કે તમે અમને આવી રીતે લાયા છો તો તમારા કર્મે અમને ભેળા કર્યા છે, હવે તમારે ઉછેરીને મોટા કરવા, એ તમારી ફરજ, એમાં કઈ અમે કહેતા નથી. તમે લૂંટીને લાવો, તમારા કર્યા તમે ભોગવો, અમે કોઈ પાપમાં ભાગીદાર નહીં. નારજી કે મારા જલસા તમે કરો ને, પાપમાં કોઈ નહીં. તો કે પાપમાં નહીં, તમે સારી રીતે લાવો ને કોણ ના પાડે. વાત તો સચ્ચ હે બાત, આટલી જ ઠોકર લાગી. લ્યો સીધા દોડ્યા, નારદજીના પગમાં પડી ગયા કે મહારાજ આ તો બધા સ્વાર્થી છે, પાપમાં કોઈ ભાગીદાર થવા તૈયાર નથી, જલસામાં જ ભાગીદાર છે. નારદજીએ કહ્યું, લ્યો તો તારે એકલાનો એ બધું આ માટે પાપ ભોગવવાનું, મહારાજ આ તો ખોટું કહેવાય. તો બસ, અને વાલિયા લૂંટારા જાગી ગયા. બોલો કે પાપ આપણે કરવાનું, આપણે જ ભોગવવાનું, અને એ લોકો એમાં તો કોઈ ભાગીદાર નહીં. તો આવા સંસારમાં આવું કર્મ કરી અને એની સાથે પડ્યું રહેવું એ કોઈ ડાહ્યા માણસનું કામ નથી. સાવ અનપઢ માણસ હતો, પણ જો એક જ ઠોકર લાગી. અને નારદજીને કહી દીધું, મહારાજ હું તમારે શરણે છું, તમારી પાસે જે મને જ્ઞાન ઉપદેશ હોય આપો. તો મારી પાસે બસ કીધું હતું ને મારું આપી દેવું છે બધું, તો મારી પાસે જે ખજાનો છે એ રામ નામ છે, બેસી જાઓ અને રામ નામનો જપ કરો, તમારું જીવન ધન્ય થઈ જશે. અને વાલિયા લૂંટારાને રટલી લાગી, બેસી ગયા એવું પલાઠી વાળીને બેઠા. જે આમ કરડા હોય ને એ પછી ધ્યાન ભજન નિયમમાં કરડા થાય. પલાઠી વાળીને બેઠા બેઠા ઉઠે બીજો, નહીં ખાવું, નહીં પીવું, નહીં ક્યાંય જવું, કંઈ નહીં. તે રાફડો થઈ ગયો, એને સંસ્કૃતમાં વાલ્મીક કહેવાય રાફડાને, એટલે નામ પડ્યું વાલ્મિકી ઋષિ. અને મહા આદિ કવિ વાલ્મિકી થયા. એક જ ઠોકર લાગી, આને બુદ્ધ પુરુષ કહેવાય, સમજદાર માણસ કહેવાય. સંત દયાળ દાદુ જંગલમાં રહેતા ભગવાન રામનું ભજન કરતા, કોઈ કોઈક લોકો એની પાસે સત્સંગમાં આવતા, એમાં રજબ કરીને એક મુસલમાન છોકરો પણ આવતો. એમાં રજબના લગ્ન ગોઠવાયા ને પરણવા જતો હતો. માથા ઉપર દોઢ હાથનો સાફો, કલંગી નાખેલી, જરિયાની વસ્ત્રો અને દુલ્હાના સ્વાંગમાં સાથે બધા લોકો અને જાન નીકળી. તો એને થયું કે ગુરુ મહારાજને પ્રણામ કરતો જાઓ ને પછી જાઓ. દાદુ દયાળને પગે લાગવા આવ્યો. દાદુ દયાળે કીધું, અરે રજબ એ ક્યાં, રજબને કાંઈ ખબર નહીં કે આને લગ્ન લેવાઈ ગયા છે. એટલે મુખમાંથી વેણ નીકળી ગયા, રજબ તુને ગજબ કિયા, રજબ તુને ગજબ કિયા, શિર પર ધરા મોડ. વરરાજાનો મોડિયો માથે મૂક્યો. રજબ તુને ગજબ કિયા, શિર પે ધરા મોડ, આયા થા હરિ મિલન કુ ઓર ચલા નરક કી ઠોર. એ જ સમયે એને મોડિયો ઉતારી નાખ્યો ગુરુ મહારાજના ચરણમાં. લ્યો મહારાજ, પરણવું જ નથી. અને રજબ ત્યાં ત્યાં રોકાઈ ગયા અને મહાસત્પુરુષ થયા સાક્ષાત્કારી સંત, રામ નામમાં એવા ડૂબી ગયા. રજબે એટલા બધા સરસ કીર્તનો રચ્યા છે, એવો ઉપદેશ રચ્યો છે કાવ્યાત્મક, બે ઘડી છક થઈ જાય મુસલમાન પણ રામ નામમાં ડૂબી ગયા. હવે આવી રીતે જાગવું એ બુદ્ધ પુરુષો વગર થાય. આપણે રવિશંકર મહારાજ 1960માં મહારાષ્ટ્રથી ગુજરાત રાજ્ય જુદું થયું, સ્થાપના થઈ, જેને હાથે એ રવિશંકર મહારાજ ગાંધીજીની સાથે રહીને ખૂબ લોકસેવા કરી, મુખસેવક, બ્રાહ્મણનું ખોળ્યું, ચાર પાંચ ચોપડી ભણ્યા છે પણ જ્ઞાન અને બોધ તો એનો. જીવનના પ્રારંભના કાળમાં કેવી એક ટકોરે જાગે એવા પુરુષો હોય છે, કંઈ પોતાના સંબંધીને ત્યાં કંઈક એવો પ્રસંગ હશે એટલે રવિશંકર મહારાજ ગયા, તો એમાં એના જોડા ચોરાઈ ગયા, બૂટ શૂઝ. તો રવિશંકર મહારાજ કે મારો આ કોણ લઈ ગયું, આ તો ભાઈ લોકો છે ઉઠાવી જાય એમ. આપણે એવું, રવિશંકર મહારાજ કે આપણે એવું રાખવું શું કામ જોઈએ કે લોકો લઈ જાય, હોય તો લઈ જાય ને, અને લઈ જાય પછી દુઃખ ને, રાખવું જ નહીં. આટલી જ વાતમાં રવિશંકર મહારાજ જાગ્યા કે જિંદગીમાં કંઈ રાખ્યું જ નહીં, બધું છોડી દીધું, ઘર ખોરડા માલ મિલકત જે હતું એ બધું જ લોકસેવામાં દાનમાં આપી દીધું અને સાવ અકિંચન બે જોડી કપડાં રાખ્યા, બાકી આખી જિંદગી ભર આ ડોહાએ કાંઈ રાખ્યું નહીં, સેવા જ કરવી, કાંઈ હોય તો લઈ જાય ને, વિચાર કરો આવું થવાય કેમ. અને આપણા જે પાંચ સાધુના વર્તમાન કહેવાય એવા પણ કાંઈ, એટલે કાંઈ કાંઈ ન રખાય, કે કાંઈ હોય તો દુઃખ થાય ને, પાસે ન રખાય, મનમાં ન રખાય, આવી ગાંઠ વાળી લીધી, બોલો હોય તો દુઃખ ને. નિર્માન એવા, નિષ્કામ એવા, નિર્લોભ એવા, નિસ્નેહ એવા, નિસ્વાદ એવા. નિસ્વાદ એટલે ખીચડીને છાશ અને રોટલો ને શાક, બે જ વસ્તુ જમે, ત્રીજી વસ્તુ જમે નહીં, અથાણું જિંદગીભર ચાખ્યું નહીં, એલચીન દાણો ભૂલમાં ખવાઈ જાય તેથી ઉપવાસ કરે, આવો રવિશંકર મહારાજ વિચાર કરો તમે. એક જ ઠોકર લાગી જોડા લઈ ગયા, આપણા લઈ જાય બીજાને પહેરીને વિયા જાય. અને કોઈ કહે કે તમારા નથી તો અમારે શું કામ લઈ જાય, આ જાગવાની ક્યાં વાત આવે, કયો છે. બુદ્ધ પુરુષો એ છે કે એને સવળો વિચાર આવે. શ્રીજી મહારાજે વચનામૃતમાં કીધું છે ને, અવળા વિચારનો ત્યાગ કરીને સવળો વિચાર ગ્રહણ કર. હરી હરી, આવા આવા બુદ્ધ પુરુષો હોય છે. આપણે હિંમતનગર અરોડાના મોહન બાપા, જે હવે હમણાં જ અક્ષરવાસી થયા, 45ની આસપાસની અવસ્થા હશે, ઘરે હતા, સંસારમાં હતા, હરિભક્ત, ભગવાન સ્વામિનારાયણનું ભજન કરનારા, નિષ્ઠા સારામાં સારા. પણ એમાં એને કેન્સર થયું, નિદાન થયું, બાપા ભજનમાં જ બેસાઈ ગયા કે હવે આપણું કરી લઈએ, જો આવી ગયું નજીક, અને હવે પછી આમાં કાચું ન રખાય, નહીતર કેન્સર થાય તો માણે ફાંફા મંડે મારવા, ઘરે રે નજીક આવી ગયું, હજી આ વ્યવસ્થા કરી લો, પેલી વ્યવસ્થા કરી લો, આ થઈ ગયું, સંસારની પ્રવૃત્તિઓ મંડે સૌ પેલું કરવા. આ કે હું મારું કરી લઉં, હવે તમારે જે કરવું કરો છોકરાઓ, જો આ રાખો બધું. એ બાપા ભજનમાં લાગી ગયા, બસ 24 કલાક ભજન ભજન ને ભજન, શું ભજન, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, અખંડ તાર લગાડ્યો. તે 2 મહિના થયા કેન્સર ભાગી ગયું, જો એવો ચમત્કાર થયો તો ડોહો સાજા થઈ ગયા. ડોસા તો હતા નહીં, 45 આસપાસની ઉંમર, સાજા થાવ નક્કર કેવા, પણ વઘેડા જેવા, કોઠીમાં ચીબડા જેવા થઈ ગયા, તાજા લ્યો ડંખે નહીં, એવા નરવા થઈ, નરવા થઈ ગયા. પણ નક્કી કરી નાખ્યું કે હવે આ અવસ્થાએ બસ આપણે ભજન કરવું છે આખી જિંદગી, ઘરે રહીને સાંખ્ય યોગી થઈ ગયા, સંસારમાં રહીને સાધુ જેવા વર્તમાન ધારણ કર્યા, રહેવા માત્ર સંસારમાં બાકી નહીં. એ સાધુ એટલા માટે ન થયા કે એને એમ થયું કે સાધુ કરતા ઘરે રહીને ભજન વધારે થાય, હકનો રોટલો ખાઈને ભગવાન વધારે સાંભળે, એવું એનું ચિંતન. અને એ સાચી વાત છે, એને થઈ ગયું કે આ બધા કરતા આપણે એવું. અને ત્યારે એને બીજી કોઈ બહુ એવા કોઈ સ્થાનની બહુ ઓળખાણ નહીં, અને જ્યાં ઓળખાણ હોય થોડું ઘણું તો તેમ એમ લાગે કે અહીંયા કઈ જીવવા મજા નહીં આવે. એટલે સાવ નિવૃત્તિ લઈને સાંખ્ય યોગે ભજન મીંડા કરવા. બાલજા સાહેબના મંડળમાં એમાં સત્સંગમાં જાય તો એમણે જાણ્યું કે આમણે તો સંસારમાં સાંખ્ય યોગ લઈ લીધો છે અને પાછું ભગવા પહેરવા નથી, કારણ કે એ કરતાં આ વધારે સારું છે. અને આટલી ઉંમરે હવે ભગવા પહેરવા એ ઠીક નહીં, કોઈ વળી એમ કે કાંઈ ન્યા રાખ્યો નહીં હોય તે આવ્યો એવું થાય. એ ભાલજાભાઈ કે મોહન બાપા તમા મોહનભાઈ તમારે જો કામ કરી લેવું હોય ને તો હું તમને ઠેકાણું બતાવું, એમાં જોડાવું અને જિંદગી સફળ કરી લો, બતાવો બાપા. અને એમણે રાજકોટ ગુરુકુળ શાસ્ત્રીજી મહારાજને બતાવ્યા અને આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજને સમર્પિત થઈ અને રાજકોટ અમદાવાદનો એકાઉન્ટ વિભાગ વર્ષો સુધી એમણે સેવા કરી. પણ તમારું કોમ્પ્યુટર પાછળ રહી જાય એટલી સ્પીડમાં કેલ્ક્યુલેશન કરે હો, કેલ્ક્યુલેટરને પાછળ રાખી દે, હજી તમે આમાં બટન દબાવો ત્યાં તો આમાં બબે પાંચ પાંચની રકમ આડી ત્રાસી આમાં ભલે દોડ્યા જ જાય. આમ કેલ્ક્યુલેટ કોમ્પ્યુટર પહેલાં હિસાબ આપી દે તમને, એટલું મગજ કામ કરે મેથેમેટિક્સ એવું. એ તો આપણે ગજબ જોયું. પણ એવી સેવા, એવી પાછું એવું ભજન, એવા વ્રત, એવા નિયમ, પૈસે ટકે પણ પાછી ઘરમાંથી એવી સેવા, ખૂબ જીવન સરસ જીવી. એક જ ટકોર, આને કહેવાય બુદ્ધ પુરુષ, સમજદાર પુરુષ. આપણે ભવસંભવમાં કે હરિસ્મૃતિમાં એક પ્રસંગ કયો છે, ગોખરવાળામાં અર્જુનભાઈ હતા, મંદિરે સાધુઓ આવ્યા ને એકાદશીનો ઉપવાસ હતો, તે અર્જુન ભગતને થયું કે આપણે બારસનું પારણું કરાવીએ, એટલે ઘરેથી ગોરસનું માટલું, દહીંનું માટલું, માટીના વાસણ માટલામાં પહેલાં જમાવતા ને, હવે ક્યાં સ્ટીલ પિત્તળના, ત્યારે એવા વાસણો હતા, પિત્તળ ત્રાંબાના હતા કલઈવાળા બધા, પણ માટીના માટલામાં ગો તમે દૂધ દહીં જમાવો અને જે સ્વાદિષ્ટ થાય એ મેટલમાં ન થાય, ધાતુમાં ન થાય. એની ગોરસ જ એને કહેવાય કે માટીના કાળા રંગના માટલામાં ગોરસ જમાવો તમે અને પછી તમે જમો, વારે વાર તમારે 110 વર્ષ સુધી ચશ્મા ના આવે એવું. એ વસ્તુ જ જોઈ જોઈએ. મથુરામાં હજી જો માટલાઓમાં આમ ગોરસ જમાવતા હોય, એ દહીંનો સ્વાદ જ જુદો હોય. એટલે માટલું લઈને નીકળ્યા એટલે ઘરવાળીએ કીધું, જુવાન ઉંમર, એ ક્યાં લઈ જાઓ છો, કે સાધુ આવ્યા છે પારણું કરાવવા, ખીચડીને દહીં જમે. બાકી એટલું બધું ન લઈ જવાય, લઈ જાઓ થોડું, એક તાંસળી જેટલું લઈ જવાય, પણ કે આખું માટલું લઈ જવાય, બે ભેંસનું દૂધ, એનું ગોરસ આવડું મોટું, મોટો હાંડા જેટલું, એમાં શું માતો, ક્યાં કંઈ રોજ રોજ દેવું છે. આગીરે કઈ આગીર ક્યાંથી રહીએ, મેં અમે દોઈ વાહિદાન છાણ મૂતર ઊંચું થયા ત્યાં દૂધ દવાય છે, બેળું થાય છે, આખો થી ભેંસીની વાહે વાહે દોર થઈને રખડી તઈ થાય, હા લઈ જવું છે. હવે બે સાનું મનો, હું બે સાનું મનો, એ જપા જપી થઈ લ્યો, આ તો લીલા થઈ. માટલાનો કાટલો એને જાયલો, ભગતે માટલાનું પેટ જાયલું, જપા જપી થઈ તો કાટલો તૂટીને બાઈના હાથમાં રહી ગયો, માટલું ગોરસનું આના હાથમાં રહી ગયું. એ તો છે જ ને, જેની કોઈ ભગવાન હોય એની જીત થાય, અને ભગવાનના કામમાં જે આડા આવે એના હાથમાં કાટલા જ રહીએ, બીજું કાંઈ ના, અને જે ભગવાન તરફ હાલે એના હાથમાં માટલા જ રે, ગોરસ જ રે. એટલે આવે ને સાધુઓને આપ્યું, પણ સાધુ ઓળખી આ બાઠું કા, આવામાં કોઈ જમાવે નહીં, આવું કેમ, ફેંકાઈ ગયેલા પાટલા જેવું, આ કેમ ભગત આવું છે, એ બધે કઈ નહીં, ગોરસ છે ને, જમો જમો ના, પણ ના હા બધું એવું ને એવું. ચહેરો ધગી ગયો ને, જુવાનને ખોટું લાગી ગયું ને, એટલે ચહેરો કહી દે ને, લાલ આંખ્યો થઈ, ટસરું ફૂટી ગયું હોય, રૂવાડામાં તરાક જેમ ઊભા થઈ ગયા, ઓળખાય તો જાય, નાકના ફોઈણા થઈ ગયા ઊંચા નીચા, એટલે સાધુ ક્યાં બાજીને જ આવ્યો છે. અને ત્યારે તો બહુ બનતું એવું, હજી હોય પણ ત્યારે તો વધારે થતું. એટલે સાધુએ થોડું દહીં લીધું, ઠાકોરજીને ધરાવ્યું, પછી એને છાશ બનાવીને પારણા કરી લીધા. ભગતને માટલું પાછું આવ્યું, ભગત કે હું ન લઈ જાઉં, તો ના અમારે હમ તમે લઈ જાઓ. એટલે માટલું પરાણે પાછું આપ્યું, એટલે બૈરાઓ તો રાજી થયા, સાધુ સમજદાર છે, થોડુંક જ લીધું, જો પાછું લઈ આવ્યા. એ જૂના સંતો આવી રીતે ઘરમાં મેળ કરાવતા, ઘી આવ્યું હોય એટલું ન વાપરે, થોડુંક વાપરે, 90% પાછું જવા દે. એટલે ઓલા લોકોનો ગુણ આવે, થતો સત્સંગ ને ત્યારે ગમે એટલું આપો ઓછું જ પડે. આખી રીત બદલી ગઈ. જોકે બધા એવા નથી હોતા, પણ ઘણા જગ્યાએ પાછો અવિવેક, વિવેક ન હોય, જેટલું આવ્યું હોય ને એટલો ભાત બધું રાંધી નાખે. હોય 10 જણા જમવાના, 50 જણાનો ભાત રાંધે, પછી બધું ઉકળે નાખી દે, કોઈ ખાય નહીં, બગાડ કરે. એટલે એ સમજવું જોઈએ, આવ્યું એટલું ન રાંધી રાંધી ન ખાય. કેટલા માણસો કેટલું આ સહેજ પણ અન્નનો બગાડ ન થાય, રાંધેલા અન્નનો કે કાચા અન્નનો, એ વિવેકથી વાપરવું જોઈએ. પણ અર્જણ ભગતને માઠું બહુ લાગી ગયું, માળું બે બળદની હારે ત્રીજો બળદ થઈને કામ કરીએ અને આટલી બધી સંસારમાં ઉપાધાપી કરીએ, અને જ્યારે ક્યાંક સાધુ સંતો ભગવાનને અર્થે વાપરવાનું હોય ત્યારે આવી શિરાજોરી કરે. એટલે આવા સંસારમાં રહીને કરવું છે શું? વૈરાગ્ય થઈ ગયો. લાંબુ ચરિત્ર આપણે ભવસંભવમાં હરિસ્મૃતિમાં કીધું છે, બહુ સરસ કીધું છે, એટલે અહીં બહુ લાંબુ નથી કરતા. પણ સંસાર છોડી દીધો, જુનાગઢ ગુણાતીતાનંદ સ્વામી પાસે જતા રહ્યા અને સાધુ થયા, દીક્ષા અપાવી આચાર્ય શ્રી પાસે, નામ પડ્યું ધર્મ સ્વરૂપદાસજી સ્વામી. એ આપણે એ ધર્મ સ્વરૂપદાસજી સ્વામી અને અક્ષર પુરુષોત્તમના યોગીજી મહારાજ એ જુનાગઢમાં સાથે હતા અને સાથે વાસણ માંજવાની ગૌશાળાની સેવા સાથે કરતા. એ ધર્મ સ્વરૂપદાસ સ્વામી યોગીજી મહારાજ કરતા મોટી ઉંમર, પણ યોગીજી મહારાજ કહેતા કે એ વ્રત સાધુની સેવાની જે શ્રદ્ધા એ તો કેવું પડે કે અમે જુવાન હોઈએ તોય અમારા હાથમાંથી વાસણ લઈ લે મને સેવા કરવા કે, અને અમે જઈએ તો ઉલટાનું એને દુઃખ થાય કે લ્યો મારી સેવામાં ભાગ પડાવવા આવ્યા, એટલે આપણને એમ થાય કે આરો હાલો મદદ કરવા આવ્યા, અને ઓલાને એમ થાય કે તમે આવ્યા ભાગ પડશો, તો વધારે વાસણ પોતાની બાજુ ખેંચી લે. એવા શ્રદ્ધાવાળા એ ધર્મ સ્વરૂપદાસજી સ્વામી વૃદ્ધ ઉંમરે પણ હતા. તો એ કોણ? એ આપણા ગુરુ શાસ્ત્રીજી મહારાજ, એમના ગુરુ પુરાણી ગોપીનાથજીદાસ સ્વામી, એમના ગુરુ ધર્મ સ્વરૂપદાસજી સ્વામી, એમના ગુરુ બાલમુકુંદાસજી સ્વામી, એમના ગુરુ ગુણાતીતાનંદ સ્વામી. એટલે ગુણાતીતાનંદ સ્વામી સહજાનંદ સ્વામીને હાથે દીક્ષિત થયેલા. પણ એ શ્રીજી મહારાજ, એમના પછી ગુણાતીતાનંદ સ્વામી, એમના શિષ્ય બાલમુકુંદાસજી સ્વામી. બાલમુકુંદાસજી સ્વામીએ આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજને, ધર્મજીવનદાસજી સ્વામીને 14 વર્ષની ઉંમરે કંઠી પહેરાવેલી અને પાર્ષદ થઈને એમની સાથે સ્વામી રહેલા. એટલે આમ જુઓ તો શ્રીજી મહારાજ ગુણાતીતાનંદ સ્વામી અને બાલમુકુંદાસજી સ્વામી, એમાં શાસ્ત્રીજી મહારાજને એના આપણે આટલું જ નજીક છે, આટલું નજીક છે. એટલે આપણે જે પુરુષોત્તમપણાની જે વાતો છે એ એટલી બધી આપણને ઓથેન્ટિક લાગે કે વર્ષો થોડા વહી ગયા છે. જેણે સાંભળી હતી કર્ણોપકર્ણ નહીં, સન્મુખ બેસીને એ જેની પાસે ઉછરીને મોટા થયા, એની કાનો કાન બીજાએ સાંભળી અને એ આપણે સાંભળી, એટલે એ વસ્તુ મહત્વની છે. એટલે આપણે ઘણા નથી આમ કહેતા હોતા કે આવા ગુરુનો આપણે છે એનું ગૌરવ રાખવું, કે આપણે કોના છીએ. પણ હું એનાથી બહુ ઉલટું આ સંતોને આપણા જે છે ને આગળ એને કહું છું, હું મહારાજ નહીં કહું. આપણે કેમ યાદ રાખીએ કે હું સહજાનંદ સ્વામીનો છું? આપણે કોના છીએ? ગુરુ ગુણાતીતાનંદ સ્વામીના છે, બાલમુકુંદાસજી સ્વામીના છે, ધર્મ સ્વરૂપદાસજી સ્વામીના, ગોપીનાથદાસજી પુરાણી સ્વામીના, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના, જોગી સ્વામીના, એમ આપણે એમ છે એમ ગૌરવ રાખવાને, હું એનાથી ઉલટી વાત કરું. હું એ લોકોને સંભળાવું, તમે જોજો, યાદ રાખજો, આ અમારા છે એટલું યાદ રાખજો. અમે તો રાખશું જ, અમે ક્યાં જઈશું? અમારે રાખવું પડે જ, કંઈ તો માંડ બળ રહીએ કે અમે કોના છીએ એમ કરીએ તો કંઈક આમ કોટો ચડે. બાપા તમે યાદ રાખજો કે આ કોના છે, અમારા છે, અમે યાદ રાખશું અમે કોના છીએ, તમે યાદ રાખજો કોના છે. તમે ભૂલી જતા નહીં કે આ કોના છે, અમે કઈ બીજા જેના તેના રેંજી ફેંજીના નહીં, તમારા છે. તો તમારે યાદ રાખવું જોઈએ કે આ અમારા છે બાપા. છોરો કછોરો છે, આડાવડું થોડું થઈ જાય, પણ તમારે થોડું માવતર છો, કમાવતર ન થવાય. અડધી રાતે સાંભળી જો ફરી આ બધાની હાજરીમાં કહી છે કે તમે યાદ રાખજો કે આ કોના છે, અમારા છે. બસ, તો તમારે ધ્યાન રાખવાની ફરજ તમારી છે. તો સહેજ ટકોર લાગી અને અર્જુન ભગત જાગી ગયા, સાધુ થયા, સંસાર મૂકી દીધો. વાલિયા લુટારામાંથી વાલ્મીકિ રવિશંકર મહારાજ સત્પુરુષ જેવા જીવન થઈ ગયા, સત્પુરુષ થઈ. આ બધાને શું કહેવાય? બુદ્ધ પુરુષો કહેવા. આપણે વિચાર કરવાનો આપણે શેમાં છીએ. ત્રણ કેટેગરીઝ છે, એમાં આપણે શેમાં છીએ એ વિચારવાનું. હવે બીજો પ્રકાર છે એ પ્રબુદ્ધ પુરુષોનો છે. પ્રબુદ્ધ પુરુષ, પ્રબુદ્ધ પુરુષો શું? બુદ્ધ એ સમજદાર એ પેલો પ્રકાર, કે એને કોઈ સેજ જગાડે જાગી જાય, અથવા પોતાને ઠોકર લાગે, દુઃખ આવે, કડવો સંસારનો અનુભવ થાય, જાગી જાય. પ્રબુદ્ધ પુરુષો બુદ્ધની આગળ પ્રો લાગ્યો છે, પ્રકૃષ્ટ, વિશેષ કરીને બુદ્ધ, શ્રેષ્ઠ બુદ્ધ પુરુષો, જાગૃત પુરુષો. કોને કહેવાય? કે પોતાને ઠોકર વાગે પણ નહીં, એને કોઈ જગાડે પણ નહીં, બીજાને જાગેલા જોઈને, બીજાના દુઃખ જોઈને, બીજાને ઠોકર લાગે અને જુએ અને જાગી જાય, એને પ્રબુદ્ધ પુરુષ કહેવાય. બીજાનું જોવે ને જાગી જાય, એને કોઈ જગાડે નહીં. સૂતા હોય આપણે, અને પણ સાચો પ્રબુદ્ધ કોણ? નિદ્રાની દ્રષ્ટિએ કહું છું, જાગ્યો હોય એનો છે જ, ઊભો થાય ને એનું ઓઢવાનું ચાદર કે એવું કાંઈ હોય એ સેજ આમ ખખડે, અથવા એનો સેજ પગનો ફફળ થાય ત્યાં જાગી જાય, એને પ્રબુદ્ધ કહેવાય. બીજાને જોઈને જાગી જાય એ પ્રબુદ્ધ પુરુષો. એ કપિલ વસ્તુ નગરીના શુદ્ધોદનના દીકરા સિદ્ધાર્થ ગૌતમ, એને ક્યાં દુઃખ હતું? ગુલાબની પાંખડીઓમાં ઉછરીને મોટા થયા હતા, એવા હતા. સુખ જ જોયું હતું, દુઃખ તો જોયું જ નહોતું. રાજકુમાર તરીકે અભિષિક્ત થઈ ગયા છે, ચક્રવર્તી સમ્રાટનો બેટો છે. પણ એકવાર રથમાં બેસીને નગરમાં ફરવા નીકળ્યા, શુદ્ધોદન મહારાજે એટલી બધી વ્યવસ્થા કરી હતી કે છોકરાને વૈરાગ્ય ન લાગી જાય, એટલે બગીચામાં પણ ક્યાંય સૂકું પાંદડું પડવા નહોતા દેતા. હરિયાળું જ જોયું છે, દુઃખ શું કહેવાય એને અણસાર આવવા નથી દીધું. પણ નગરચર્યા જોવા માટે રથમાં બેસીને નીકળ્યા, એમાં જ એમણે પહેલી વાર ઘરડો માણસ જોયો. અત્યાર સુધી ઘરડો જોયો નહોતો. લાકડીને ટેકે આ શંકરાચાર્ય કીધો એવો જ, એવો બુઢો એણે જોયો. સારથીને પૂછ્યું કે આ કોણ છે? મેં કીધું મહારાજે વૃદ્ધ પુરુષ છે, એટલે બસ એ ગડપણ આવે. મને આવે? હું એમ કેમ કહીશું કુમાર કે આપને આવે, પણ અપવાદ કોઈ નથી. સારથીનો જોવો જવાબ કેવો છે. હું એમ કેમ કહું કે તમને આવું ગડપણ આવે, પણ અપવાદ કોઈ નથી. હે હા. અને સારથીએ કહ્યું કે મહારાજ આ ગડપણ એટલે વાત મૂકી દીધું. રૂપસ્ય હંત્રી વ્યસનમ બલસ્ય શોકસ્ય યોનિ નિધનમ રતિનામ નાશ સ્મૃતિનામ રિપુર ઇન્દ્રિયાણામ યેશા જરા નામ યયેશ ભગ્ન. આમાં બધા ગડપણના લક્ષણો આપ્યા છે. આવી ગડપણ છે, આવું ગડપણ છે. સ્મૃતિ વહી જાય, રસ જતો રહીએ, શોકનું ઘર જ્યારે જોયો ત્યારે ઉદ્વેગ હોય, રૂપ જતું રહીએ, બળ સ્રવી જાય, એવી આ વૃદ્ધાવસ્થા છે. હે, મને પણ થાય. હજી એને કાંઈ થયું નથી હો. થોડા આગળ ચાલ્યા ત્યાં તો એક રોગી માણસ દેખાણો, એવો દમલેલ અસ્થયમાં થઈ ગયો છે, ખાંફતો જાય ને થૂંકતો જાય ને ઉધરસમાં કપ છૂટો પડે નહીં, બેવડો વળી જાય ત્યારે માંડ રૂંધું વળે, શ્વાસ બહાર નીકળ્યો હોય એમાં આપણને લાગે ગયો, પણ ત્યાં તો બે મિનિટ પછી પાછો વળે એમ લાગે, આ તો પાછો જીવે છે. આવી ખાંસી દમલેલ માણસને જોયો અને સિદ્ધાર્થે કહ્યું કે સારથી, હા તો આ કોણ છે? કે મહારાજ આ રોગિષ્ઠ માણસ. રોગ? હા મને થાય, હું એમ કુમાર કેમ કહું તમને થાય, પણ અપવાદ કોઈ નથી. એમ આગળ ગયા નનામી નીકળી. એટલે કીધું આ શું છે? કે બસ આવી રીતે એક દિવસ મરી જવાનું હોય છે. મરી જવાનું? હું પણ મરી? એમ તો મારાથી કેમ કહેવાય, પણ અપવાદ કોઈ નથી. અને થોડા આગળ ગયા ત્યાં એમણે એક યોગી યતિ સત્પુરુષ ભગવા કંથાધારીને જોયો કે આ કોણ છે? તો કે મહારાજ આ બધા સંસારને મૂકીને મસ્તીથી પોતે ભગવદ માર્ગે નીકળી ગયો છે, સાધનાને તપને સંયમને. હે આટલામાં બધું મળી ગયું. લ્યો ત્રણમાં સંસાર શું છે દેખાઈ ગયું, અને લક્ષ્ય શું છે એ જડી ગયું. સારથીને કોઈ રથ પાછો વાળો, આને દુઃખ નથી કઈ. તમે જો કેમ જાગ્યા, બીજાને ઠોકર લાગે ને જાગે એને શું કહેવાય? શું કહેવાય? પ્રબુદ્ધ પુરુષો, જાગૃત પુરુષો. ઓહો ઘરે આવ્યા એ જ રાત્રિએ. ઘરે યશોધરા નામે પત્ની છે, રૂપરૂપના અંબાર, ગુણવાન, શીલવા. એકનો એક દીકરો છે દેવના ચક્ર જેવો, ગુલાબને ફૂલને શરમાવે એવો. રાહુલ દીકરો યશોધરાના પડખામાં સૂતો છે, અને રાત્રિએ છેલ્લું એમનું મુખ દર્શન કરી, પ્રણામ કરી અને સિદ્ધાર્થ ઘર છોડી અને નીકળી ગયા. આવું મોટું રાજ્ય, આટલી સમૃદ્ધિ, બીજે દિવસે ભીખ માગીને ખાવાનું, પણ માર્ગ કેવો લઈ લીધો વિચાર કરો. એને પ્રબુદ્ધ પુરુષો કહેવાય, એ જ ભગવાન બુદ્ધ. કેવી વાત છે, જાગનારા જાગે છે. પણ આનાથી નહીં, તમે જુઓ દુઃખમાં જે કોઈનું જોયું જાગી જાય, પણ સુખમાં જાગી ગયા એ તમે જુઓ. શ્રીજી મહારાજે ભાદરાથી કાગળ લખ્યો 18 જણાને, માચા સુરા સોમલા અલૈયા, મૂળુ નાજા માતરામા મૈયા, અજા જીવા વીરદાસ વળી, લાધા કાળા કમળ શિમળી, એહ સર્વે તજી ઘર બાર, થાજો પરમ હંસ નિરધાર. એ કાગળ લખ્યો અને ખેપિયાને મોકલો, જાઓ આ બધા કોઈ ગામ જણી, કોઈ ગામના પટેલિયાઓ, સુખી સમૃદ્ધ શેઠિયાઓ, એને કાગળ આપે. કાગળમાં લખેલું કાગળ મળે ત્યારે જ્યાં હોય ત્યાંથી નીકળી કુંભારને ત્યાંથી ઘેરું મંગાવી, કપડાં રંગી, ભગવા પહેરીને ચાલી નીકળજો, ને અમને પછી મળજો, કાશીએ જઈને પછી અમને મળ, વેળા થતા જાયજો. એમ બધાને પેલી મેસેજનો કાગળ, ચિઠ્ઠી આપતો આપતો માણસ મેથાણના અજા પટેલ, રાજ દરબારમાં અને ગામમાં પટેલ, સુખી માણસ, ઘોડાઓને બળદોને ભેંસોને ગાયોને કેવી ખેતીવાડી, ગામધણી દરબારો એને પૂછીને કામ કરે, આવી ખ્યાતના મન. એ અજા પટેલને આવીને પહેલાને કાગળ આપવાનો હતો, પૂછ્યું ક્યાં છે પટેલ? કે એ તો કડું ગામ ગયા છે, લખતરની, સુરેન્દ્રનગરનું લખતર, એની પાસે કડું ગામ છે. ત્યાં એમનો બાણો રે કલ્યાણદાસ, બાણાના મા બાપ અવસાન પામેલા, એટલે ભાણાને પરણાવવાની જવાબદારી આને. હવે ભાણાના લગ્ન લેવાયેલા, અહીં જાન ઉગલવાની તૈયારી. ઢોલ વાગે, શરણાઈઓ વાગે, મંગળ ગીત ગવાય, વરરાજા લાટા પાટા થઈને શણગારી, કરણાજા કલ્યાણદાસને પરણાવવાનો પોતાનો મા ભાણે. ત્યાં અજા પટેલ બેઠા છે અને જાનની બધી ઉગલવાની તૈયારીઓ. કેવું વાતાવરણ હોય ત્યાં! પેલા એ આવીને સંદેશો આપવા વાળે કાગળ આપ્યો અને અજા પટેલે ખોલ્યો ને વાંચ્યો અને કીધું, કલ્યાણદાસ ભાણા તો હા, શ્રીજી મહારાજ નો કાગળ આવી ગયો છે, મને ભગવા કપડા પહેરી નીકળી જવાનું ફરમાન છે, હું જાઉં છું, લે જય સ્વામી નારાયણ. લ્યો ઓહો હો હો હો, એ ગજબ, આમનો જવાબદારીમાં નીકળી જવું. એટલે કલ્યાણદાસ એટલે એનો ભાણો કે, પણ મામા કાગળ વાંચવા તો દો. એટલે કાગળ વાંચ્યો તો કે આમાં મારું જ નામ છે. એટલે તારું ક્યાં છે આમાં? છે જ નહીં. તો કે છે છે, હરખું વાંચો આમાં નીકળશે. અરે છે જ નહીં, આમાં ક્યાં કલ્યાણદાસ નામ લખ્યું છે તારું? તો કે એમાં લખ્યું છે ને, માચા સુરા સોમલા અલૈયા આદિક સર્વે. આદિકમાં હું આવું કે નહીં? આદિમાં કોણ ના આવે? હા તો એમાં હું છું, હું આવું છું. અરે તારે બેટા ના અવાય, તું આ ઘરનો મોટો દીકરો અને આવા મંગળ લગ્નનો પ્રસંગ છે, આખું ગામ આખા આપણા પરગણાના બધા સગા સંબંધીઓ અહીંયા બધા બેઠા. એ મામા એ હવે વાત ગઈ, બસ સુખમાં જાગી જાય અને આમાં લગ્નના ઢોલ વાગતા હોય નીકળી જવું. હે, કોઈને એમ કે તમારી આની હારે વાત હાલે છે તોય ખહે નહી. કેમ તોય ખહે નહી એમ, કદાચ મેળ પડે. અરે શું ભલા માણા વાત કરે. અને અહીંયા તો લગ્નિયા લેવા ગયા, ઢોલ ધરબુકી ગયા અને કે હું આમાં આવું છું, મારું નામ છે, અને છલાંગ મારીને વર ઘોડીઓ નીકળી ગયા. અને મામો ભાણે એક સાથે હાથમાં હાથ પેલા નીકળી ગયા. ગામ જોઈ રહ્યું, ઘણા આંસુડા સાયરા પણ નીકળી ગયા લેવો. અને 19 જણા જયારે ભુજ મહારાજને મળ્યા ત્યારે મહારાજ મીંઢોળ બંધો જોઈને કીધું કે એલા જુવાન કલ્યાણદાસ, તારું ક્યાં નામ હતું? તો કે મહારાજ આદિમાં આવું ને એમ. એ 18 જણાને જેના નામ લખ્યા હતા ને બધા ઘરે પાછા મોકલ્યા, અને જેનું નામ નહોતું લખ્યું એ આદિમાં કલ્યાણદાસ આવ્યા, એનો મીંઢોળ ભગવાન સ્વામિનારાયણ પોતે હાથે છોડ્યો અને કીધું કે તમે અદભુત કામ કર્યું છે, માટે જાઓ તમારું નામ અદભુતાનંદ સ્વામી રાખજો. હવે સુખમાં જાગી જાય ભગવાન બુદ્ધે, તો દુઃખ જોઈને જાગ્યા, આ તો ઘરનું સુખ જોઈને જાગી ગયા. અને મામાને સુખને માર્ગે જાતા જોઈ અને જાગી ગયા. કેવા પ્રબુદ્ધ પુરુષ, વાત મૂકી દે, છાતી કઠણ રાખવી પડે ને સાંભળતા, એવું છે ને, વિચારીએ તો જ થાય. આ નાટક નથી કાંઈ. હે, ગજબ છે. એક જણો લગ્ન નહોતો કરતો, એના ઓળખીતા બધા ક્યારેક પૂછ્યું કે ભાઈ તું મેરેજ કેમ, લગ્ન કેમ કરતો નથી? તો કે એનું કારણ એક ભોજન પાર્ટી છે, આપણે કરવાના નહીં બંધા લગ્ન. તો શું ભોજન પાર્ટી? તો કે હું એક સંબંધીને ત્યાં ભોજન પાર્ટી હતી એટલે હું ગયો હતો. તો એમાં બધી ભીડ હોય જમવાનું, પછી આમ બધા ઉઠીને લેવા જમવા જતા હોય, બુફે હોય આવે ત્યાં. એમાં મારી આગળ બેન એક હતા, તો ભૂલથી મારો પગ એના પગ ઉપર આમ દબાઈ ગયો, એટલે એનો શેક પગ કચડાનો ભૂલથી. એટલી બધી ગીર્દી હોય, ભીડ હોય, ધક્કામુક્કી થતી હોય, ઉતાવળ હોય સૌને, તો ભૂલથી જ મારો એનો પગ એના પગ ઉપર આવી ગયો. અને જે બાઈ વિફરી છે, એકદમ સૌમ્ય લાગતી મહિલા, જાણે મહાકાળી જગદંબા જેવી થઈ ગઈ, હાય મોટી લાલ ટમેટા જેવી આંખ્યું થઈ ગઈ, ચહેરો લાલ ગુમ થઈ ગયો, વાળ બાળ મીડા ફફડવાના, આમ પાછળ ફરી અને હાથ ઉગામીને મને હમણાં ઉપાડી જ લીધો એવું જ થઈ ગયું. હમણાં એક મારશે ને બે ત્રણ દાંત ખીરી નાખશે, એવી ભયંકર મુખ કરી મારી પાછળ આમ ફરી. પણ જેવું મારું મોઢું જોયું એકદમ શાંત થઈ ગઈ. સોરી, હા તમે છો? એટલે શાંત થઈ ગઈ. મેં કીધું કેમ શું થયું? તો કે મને એમ કે મારો પતિ છે. ત્યાં તો તમે નીકળ્યા, સોરી. મને થયું કે મારાએ મારો પગ દબાવ્યો. ઓહો હો, આ કે આ પરિણામ એનો, આ ગુનો. બીજા પગ કચડીને વિયા જાય તો સોરી કહેવાનું, અને ઓઈલો પગ કચડે તેને ધોકાવી નાખવાનો. આટલા હાટો લગ્ન કરો, હરામ હવે ખાય કોઈ પર નહીં, બોલો લગ્ન જ નથી કરવા, આખી જિંદગી આમ જ રાખો, ગમે એના પગ કચડો, કોઈ બોલે જ નહીં. બોલો, પરણ્યો જ નહીં, બોલો લ્યો. ગજબ કહેવાય. આને જો કોઈ બુદ્ધ પુરુષ મળે તો પ્રબુદ્ધ થઈ જાય એવો જ છે, જાગ્રત છે. આવી રીતે કોણ મૂકી દે, આવી રીતે મૂકે કોણ? ગજબ. એટલે આપણે ત્યાં બહુ સમજવાની વાત છે. ગુરુ માટે આપણે હંમેશા સજ્જન પુરુષો અને સત્પુરુષોને જ આપણે નિશાનમાં રાખીએ છીએ. એ મારું એવું કહેવું છે કે દુર્જન પુરુષો પણ આપણા ગુરુ છે, ઉપદેશક છે, અને સજ્જન પુરુષો પણ આપણા ગુરુનો ઉપદેશક છે. બંનેના જીવનમાંથી આપણને મેસેજ, સારો મેસેજ મળે છે, લેતા આવડવું જોઈએ. પ્રબુદ્ધ પુરુષે દુર્જનોમાંથી લઈ લે છે. ગુરુ દત્તાત્રેય 24 ગુરુ કર્યા, સાપ છે, ટીટોળી છે, હોલો છે, વેશ્યા છે. વેશ્યાને કંઈ ગુરુ કરાય તો એને ગુરુ કર્યા, મનોમન વેશ્યાને પણ ગુરુ કર્યા. તો એ જે ઇંતજારી કરીને જાગ્યા રાખતી હોય છે, બધા એના ગુણમાંથી એણે એવું લીધું, પુરુષાર્થમાંથી વાસનામાંથી બધું લીધું લેવા જેવું. તો દુર્જન પુરુષોમાંથી પણ પ્રબુદ્ધ પુરુષ લઈ લે છે અને જાગી જાય છે. લેવું એને લેવાય, દુર્જનોમાંથી શું માનો ને ખોટું કરતો હોય. આ જો અત્યારે જે અત્યારે બધા પોલીસો એક પછી એક બધા PSI બધા જાય છે, જેલ ભેગા થાય છે બધા IPS બધા ઓફિસર, હે એ પાઘડીનું વેળ છેડે નીકળે છે ને, ભલે એને જે ઓલાને મારી નાખ્યો હોય છે એ આપણને લાગે કે માર્યા જે હોય છે ને માર્યો, એનો વાંધો નથી, પણ એ તો નિમિત્ત છે. પણ તે પહેલા જે બધું કર્યું છે ને કદડો, એનો વળ નીકળે છે, એનો વળ નીકળે છે. એટલે ખોટું કરો એનું કોઈ દિવસ પરિણામ સારું આવે નહીં. આપણે આગલા ક્યાંક પ્રવચનમાં કીધું છે, ભાઈ આ ખોટું છે પતી ગયું, એનું પરિણામ ખોટું જ આવે, સારું આવે જ નહીં. એમ થઈ જાય કે આ સાચું નથી, આ સારું નથી, પતી ગયું. પછી ગમે તેટલું સુખ આપે તોય એ પછી એનું પરિણામ દુઃખદાયક જ હોય. એ બધા જેલમાં જાય. ભ્રષ્ટાચારનું પરિણામ આ તો માણસ જાગૃત હોય સમજી જાય કે આ ધંધો કરાય નહીં. દારૂડિયા દારૂ પીપીને ખલાસ થઈ જાય છે તો એ માર્ગે જવાય નહીં. વ્યસન કરીને દુઃખીને રોગીને સડેલા બધું થઈ જાય તો એ કરાય નહીં. બીજામાં જોઈને જ શીખી જાય કે આ માર્ગે જવાય જ નહીં. આડાવાળા બધા બધા સંબંધો થાય છે ને બધું થાય છે ને મને અંજામ કોઈ સારા આવતા નથી, એટલે કોઈ દિવસ મનને જ્યાં ત્યાં બગાડાય નહીં, એ કોઈ એ પ્રકરણમાં પડાય જ નહીં. જો સુખી થવું હોય તો માણસ સમજી જાય, એને શું કહેવાય? પ્રબુદ્ધ પુરુષ કહેવાય. બીજામાંથી જ જોઈને જાગી જાય. દુર્જનો એને માર્ગે ચાલ્યા અને દુઃખી થયા, કોઈ સારે મોતે મર્યા ને સારી જિંદગી જીવે સુખી થયા ને, તો એ માર્ગે શા માટે જવું? અને જે સતમાર્ગે ગયા એ સુખી થયા, તો એ સુરદાસ, મીરાબાઈ, નરસિંહ મહેતા, તુકારામ, આ બધા જે મહાપુરુષો, નરસિંહ મહેતા, એ બધા ઉત્તમ પુરુષો છે. તો એ માર્ગ ઉત્તમ છે, સુખનો માર્ગ છે, તો એ માર્ગે કેમ ન ચાલે? બીજાના અનુભવમાંથી જે જાગી જાય એને પ્રબુદ્ધ પુરુષ કહેવા. એમ સત્પુરુષના અનુભવને ગ્રહણ કરી લે. પ્રબુદ્ધતા તમે જોજો, અદભુત. રામાનંદ સ્વામી એક ગામથી બીજે ગામ જતા હતા, એમાં રસ્તામાં ખેડૂતોને ખેતર આવે તો એક ખેડૂત હળ ચલાવતો હતો.